समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार, भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति, पंडित जयचंद जी छावड़ा रचित भावार्थ, अने पूज्य गुरुदेव कांजी स्वामी द्वारा स्पष्ट करायेल आ बधी गाथाओ टीका वगैरे एना आधारे आपणे समयसारनो स्वाध्याय करी रह्या छीए। चौदमी गाथा सुधी स्वाध्याय थयो। चौदमी गाथामां ए वात आवी के एवा बंधना भाव, अन्य अन्य गतिना भाव, नरकनी गति, मनुष्यनी गति, तिर्यंचनी गति, ए बधी गति छे ने, तो ए अन्य अन्य गति एना भाव, अने पर्यायमां जे वधघटना एवा भाव, गुणना विशेषपणाना भाव, अने राग द्वेषना भाव, ए बधा भावोथी जुदो भगवान आत्मा जे जणावे छे ए नये शुद्ध नये छे एम तू जाण, अने ए शुद्ध नयनो आश्रय करता सम्यक दर्शन थाय छे। एनी साथे बीजी घणी बधी वातो आवी, शुद्ध नयनी वात आवी, परोक्ष अने प्रमाणनी पण एमां साथे वात आवी, अने एवा क्षणिक भावो विनानो आत्मा तो शुद्ध छे, एटले एवा शुद्ध आत्मा नो अनुभव थई सके एम छे, केम के ए पांचे भावो आत्मा थी तद्दन भिन्न छे, ए पर्याय रूपे छे, एटले एवा पांच भावो थी भगवान आत्मा जुदो छे, अने एनो ए रीते एवो अनुभव थई सके एम छे, ए वात जणावामां आवी। हवे अहींया ए पछीथी એ શુદ્ધનયની જે વાત કરી એ શુદ્ધનયને મુખ્ય કરી અને હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન અગિયારમો કળશ કહે છે। આ અગિયારમા કળશની અંદર પણ એ જ વાત કરવામાં આવી છે, પણ સહેજ જુદી રીતે કરવામાં આવી છે। અહીંયા અગિયારમા કળશને આપણે લઈએ। નહીં વિદધતી બદ્ધ સ્પૃષ્ટ भावादयो स्फुटम उपरि तरन्तः अपित्य यत्र प्रतिष्ठाम अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगत् अपगत मोहि भूय सम्यक् स्वभावम्। आ कळशनो अर्थ यहां आप्यो छे, श्लोकार्थमां कहे छे કે જગત તમ એવ સમ્યક સ્વભાવમ અનુભવતુ, જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો। કેવા સમ્યક સ્વભાવનો અનુભવ કરો એની વાત આગળ કરતા કહે છે કે યત્ર જ્યાં અમી બદ્ધ સ્પષ્ટ ભાવાદય, આ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો, એત્ય સ્ફુટમ ઉપરી તુરંત તરંત અપી સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તો પણ, પ્રતિષ્ઠામ નહીં વિદતી તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે, અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે। પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. અપગત મોહિત ભૂય એવા શુદ્ધ સ્વભાવનો મોહ રહિત થઈને જગત અનુભવ કરો, કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. અહીંયા જગતના બધા જ જીવોને એમ કહે છે કે તમે સમ્યક સ્વભાવનો અનુભવ કરો, સમ્યક સ્વભાવનો અનુભવ કરો. સમ્યક સ્વભાવનો અનુભવ કરતા તમને તમારા નિજ આત્મસ્વરૂપનું ભાન અને જ્ઞાન થશે, અને એવી અનુભૂતિ દ્વારા જ તમે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકશો. આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, એ મુક્ત સ્વરૂપ જ છે, એ સિદ્ધ સમાન જ છે, પણ એને પર્યાયમાં એ પ્રગટ કરવાનું છે. શક્તિ અપેક્ષાએ તો આત્મા શુદ્ધ જ છે, નિર્મળ છે અને એ સિદ્ધ જેવો છે, પણ વર્તમાનમાં એની પર્યાય મલિન છે. વર્તમાનમાં એને એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ કરવાની છે. સિદ્ધત્વ એટલે શુદ્ધ મુક્ત સ્વરૂપ એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. એટલે વસ્તુ એના સ્વભાવ રૂપે જ પરિણમે છે, પણ અહીંયા પર્યાયમાં જે મલિનતા દેખાય છે એ મલિનતાને દૂર કરીને, એ મલિનતાને દૂર કરીને એને એની વ્યક્તતા કરવાની છે. એવા શુદ્ધ નિર્મળ સિદ્ધ સમાન સ્વભાવની એને હંમેશને માટે વ્યક્તતા કરવાની છે. એક વખત એવી વ્યક્તતા પૂર્ણ શુદ્ધ સ્વભાવની થાય પછી એ પરિણમન એમ જ રહે છે. પછી સિદ્ધને કંઈ ફરીથી જન્મ લેવા પડતા નથી. સિદ્ધ દશા એક વખત આવી પછી કંઈ ફરીથી બીજો જન્મ લેવો પડતો નથી. અન્ય મતમાં તો માને છે ને કે ઉપરથી પછી પાછા ભગવાન આવે, જન્મ લે ને અહીંયા બધા પાપીઓ વધી ગયા હોય તો એમનો નાશ કરીને. જૈન દર્શનમાં એવું માનતા નથી કે ભગવાન ફરી પાછા ઉપરથી સિદ્ધ થયા છે તો પછી અહીંયા પાપ વધી ગયા હોય એટલે આવે જન્મ લે, એવું હોતું નથી. એટલે એક વખત એ સિદ્ધત્વ પ્રગટ કરે છે તો પછી અનંત કાળ માટે એ શુદ્ધ સ્વભાવ જ રહે છે, અને શુદ્ધ સ્વભાવ એનો પોતાનો છે. અને પોતાના સ્વભાવ ભાવે રહેવું એ જ સુંદર છે, એમાં જ આનંદ છે, એમાં જ સુખ છે, એમાં જ શાંતિ છે. અત્યારે જે પરિણમન થઈ રહ્યું છે એ પર્યાયમાં વિભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે, એનું સાચું પરિણમન નથી, એનો એ સ્વભાવ નથી, એમાં એ કોઈ વસ્તુ છે જ નહીં. મૂળ સ્વભાવ ભાવે એ ક્યારેય થયો નથી, એટલે એને આ ખ્યાલમાં પણ આવ્યું નથી, એનું એને લક્ષ પણ કર્યું નથી, અને એની એને વાત પણ સાંભળી નથી, અથવા સાંભળી છે તો અધૂરી સાંભળી છે, એટલે એ માર્ગને એને અપનાવ્યો નથી. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે, જગતના બધા પ્રાણીઓને કહે છે કે ભાઈ સમ્યક સ્વભાવનો તમે અનુભવ કરો ને એકવાર, એ કેવો સ્વભાવ છે આત્માનો, જેવો સ્વભાવ છે એવા સ્વભાવને તમે અનુભવ કરો. એક જ વખત અનુભવ કરો પછી તમારી દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે સમ્યક દર્શન થતાં આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. પોતાનું મૂળ સ્વરૂપ એક વખત એ જાણે છે, સમજે છે, અનુભવે છે અને એનો આસ્વાદ માણે છે, પછી એને જગત પ્રત્યે આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. જગતમાં કોઈ વસ્તુ પ્રત્યે એને પછી રૂચિ રહેતી નથી, એને ઉદાસીનતા રહે છે, કેમ કે પોતાના સ્વરૂપમાંથી જે આનંદ સુખ અને શાંતિ એણે પ્રાપ્ત કર્યા છે એવો અનુભવ એક વખત થયો છે એટલે બધું સ્પષ્ટ થઈ જાય છે કે ક્યાં સુખ છે અને ક્યાં સુખ નથી, એ બધું એને સ્પષ્ટ થઈ જાય છે. એટલે એવા સમ્યક સ્વભાવનો અનુભવ કરવો, એવા સમ્યક સ્વભાવનો અનુભવ કરવો એમ અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. અને કેવો, અહીંયા એનું વર્ણન કરતા કહ્યું છે કે જ્યાં આ બદ્ધ સ્પૃષ્ટ આદિ ભાવો, જે પાંચ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા, તે બંધાવારૂપ ભાવો, રાગના ભાવો, અન્ય જુદી જુદી ગતિના ભાવો, એ બધા જે ભાવ જે પાંચ કહેવામાં આવ્યા, એ બધા ભાવો સ્વભાવની અંદર નથી, એ સ્પષ્ટપણે સ્વભાવની અંદર નથી એટલે આત્માની અંદર નથી, પણ એ ઉપર ઉપર તરે છે એટલે એ પર્યાય રૂપે છે. પ્રત્યે પર્યાય રૂપે છે એવા તમે સ્વભાવનો અનુભવ કરો. એવો અનુભવ થઈ શકે એમ છે, કારણ કે એ બધા ભાવો આત્માના મૂળ સ્વભાવમાં નથી, આત્માના મૂળ દ્રવ્યમાં નથી. અને એ ક્યાં છે? તો કે પર્યાયમાં છે. એ સ્પષ્ટપણે એ સ્વભાવ ઉપર તરે છે. ઉપર એટલે કોની ઉપર તરે છે? તો સ્વભાવની ઉપર, એટલે આત્માનું મૂળ દ્રવ્ય, એનો એક સ્વભાવ છે, એના ગુણો છે, એટલે એનો સ્વભાવ છે. અને એવા સ્વભાવની ઉપર એટલે બહારમાં રહ્યો છે. એ બધો ભાવ જે છે, બદ્ધ સ્પષ્ટ આદિના ભાવો, પાંચે ભાવોની વાત કરી, એ બધું પર્યાયમાં, એટલે એ બધી પર્યાયો એ ઉપર તરે છે. આત્માના મૂળ સ્વભાવથી ઉપર બહારમાં એ રહી છે. એ સ્વભાવની અંદર અંદર જતા નથી, એટલે એમાં એ પ્રતિષ્ઠા પામતા નથી, એટલે સ્વભાવમાં એ અંદર પ્રવેશતા નથી. સ્વભાવની અંદર એ પાંચે ભાવો પ્રવેશ પામતા નથી. એ પર્યાયમાં રહે છે, મૂળ દ્રવ્યમાં એ પ્રવેશ પામતા નથી. એ ઉપર ઉપર રહે છે. અને એમ ઉપર ઉપર રહેવાનું કારણ અહીંયા કહ્યું છે, કારણ કે દ્રવ્ય સ્વભાવ તો નિત્ય છે, અને આ બધી જે છે એ તો પર્યાયો છે, એ તો ક્ષણિક છે. આ બધા પાંચ ભાવો જે પર્યાય રૂપે છે, જેને લીધે થઈ અને જીવને રાગ થાય, દ્વેષ થાય, નરની ગતિ થાય, નારકીની ગતિ થાય, દેવની ગતિ થાય, આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધું તો પર્યાયમાં થઈ રહ્યું છે, એ દ્રવ્ય સ્વભાવમાં નથી. અને એ પર્યાયો જે છે એ દ્રવ્ય સ્વભાવની બહાર રહી છે, ઉપર ઉપર તરે છે. એટલે એ દ્રવ્ય સ્વભાવ જે નિત્ય છે એમાં પ્રતિષ્ઠા પામતી નથી, એટલે એમાં પેસતી નથી, ઘૂસતી નથી, એમાં એ જતી નથી. દ્રવ્ય સ્વભાવ એને આવવા દેતો નથી. કારણ કે, કારણ શું છે? તો કે દ્રવ્ય સ્વભાવ તો એક સરખો રહે છે, નિત્ય રહ્યો છે, ત્યારે આ તો ક્ષણિક વસ્તુ છે, એ એક સમયની વસ્તુ છે, અનિત્ય છે. એવી અનિત્ય એક સમયની વસ્તુને કોઈ નિત્ય એવા દ્રવ્ય સ્વભાવમાં સ્થાન નથી, એને કોઈ આવકાર નથી, દ્રવ્ય સ્વભાવમાં એનો કોઈ સ્વીકાર નથી. એ બહાર જ રહે છે, ઉપર તરે છે, ઉપર તરે છે. એના માટે ગુરુદેવે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે જે પાણી છે એની ઉપર તમે તેલ નાખો છો, તેલનું ટીપું નાખો, જેટલા પણ ટીપા નાખો, એ બધા પાણીની અંદર મિક્સઅપ નથી થતા, એ ઉપર જ રહે છે, ઉપર તરે છે. પાણી જે છે એની અંદર તેલ નાખવામાં આવે, ટીપા તેલ ના પડે, તો એ ઉપર રહે છે, ઉપર તરે છે, પણ અંદર પાણીના દળમાં એ જતા નથી. એવી જ રીતે આ બધી પર્યાય છે, એ પાંચે પ્રકારના ભાવ છે, એ આત્માના દ્રવ્યની અંદર જતા નથી, એ બહાર જ રહે છે, એ ઉપર ઉપર રહે છે. એમ ઉપર ઉપર રહે છે, એની સમીપમાં છે પણ અંદર નથી. જેમ પાણીનું જે દળ છે આખું, એની અંદર એ પેલા તેલના ટીપા અંદર જતા નથી, એ પ્રવેશ પામતા નથી, એમને એમાં સ્થાન નથી, એ ઉપર જ રહે છે, ઉપર તરે છે. એવી રીતે આ પર્યાય એ આત્માના મૂળ દ્રવ્યથી જુદી છે, એટલું જ નહીં પણ એ દ્રવ્યની ઉપર રહી છે, સમીપમાં રહી છે, પણ અંદર પ્રવેશ પામતી નથી, એટલે એમાં એનું કંઈ કરવાપણું છે નહીં. જે પર્યાયોની વાત કરવામાં આવી, આ પાંચ પ્રકારના જે ભાવ લીધા, એ ભાવો આત્માના નથી, અને એ બધા ક્ષણિક ભાવો જે છે, અને એવું જ્યારે થઈ રહ્યું છે ત્યારે એવું જે પરિણમન છે તે, એ બધું બહારમાં જ છે, એ મૂળ આત્મદ્રવ્યમાં નથી, અને એ અનિત્ય છે. એ ભાવો, પાંચે પ્રકારના ભાવો પર્યાયમાં રહ્યા છે, અને એ બધી દશા જે છે એ ક્ષણિક છે. એ ભાવો પણ અનિત્ય છે, નિત્ય એવા ભાવ રહેતા નથી. ગમે તેવો રાગ કરવામાં આવે, ગમે તેટલી તીવ્રતાપૂર્વક દ્વેષ કરવામાં આવે, પણ કંઈ એક સરખો રહેતો નથી. એક સમય માટે જે ભાવ છે એટલો એવો એક સરખો ભાવ બીજા સમયે હોતો નથી. કોઈ પણ આત્માના શુદ્ધ ભાવ સિવાયનો અન્ય ભાવ ક્યારેય એક સરખો રહી શકે જ નહીં. એ ક્રોધ પણ એક સરખો ન રહે, દ્વેષ પણ એક સરખો નથી રહેતો, આર્ત ધ્યાન થાય તો પણ એક સરખું આર્ત ધ્યાન થઈ નથી શકતું. એટલે કોઈપણ ભાવ, આત્માના શુદ્ધ ભાવ સિવાયનો કોઈપણ ભાવ એ ક્ષણિક જ છે. અને આપણે એમ જ અનુભવીએ છીએ કે એ ક્ષણ પૂરતો જે ભાવ છે, એ ક્ષણ પૂરતી જે દશા છે, એ દશા કાયમ રહેતી જ નથી. આટલું આપણે જાતે મિથ્યા દ્રષ્ટિની પણ જે સમજમાં આવે છે એ વાત અહીંયા તો લીધી છે. જેને મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે એને તો એ સહેલાઈથી સમજાય એવી વાત છે કે આ કોઈ વાત કાયમ હંમેશા ટકીને રહેવાવાળી નથી, એ અનિત્ય છે અને અનેક રૂપે છે, જુદા જુદા રૂપે છે. જ્યારે આત્મદ્રવ્ય તો એક રૂપ છે, આત્મા તો એક રૂપે છે, અનંત ગુણનો પિંડ કહીએ પણ એ અનંત ગુણ એક રૂપે એમાં રહેલા છે, એ અખંડ છે. એવા અખંડ એક રૂપની અંદર જે ક્યારેય બદલાતું નથી એવું એ ધ્રુવ, એની અંદર ગમે તેવા ભાવ થયા હોય પણ એ ભાવ અંદર ઘૂસતા નથી. પર્યાયો જે છે એ અંદર જતી નથી. પર્યાય એ દશા છે, એ એક સમયની દશા છે, એ આત્માના મૂળ દ્રવ્યમાં નથી, એ આત્માના મૂળ દ્રવ્યમાં જતી નથી. અને એ અનિત્ય છે અને અનેક રૂપ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ પામતી નથી, એ પ્રતિષ્ઠા પામતી નથી, એને કોઈ આવકાર નથી કે દ્રવ્ય સ્વભાવને એ રીતે કરી નાખે, દ્રવ્ય સ્વભાવને એ પર્યાય રૂપ કરી શકે એવું કંઈ થતું જ નથી. દ્રવ્ય સ્વભાવ એમને એમ જ રહે છે, એનું નિત્યપણું એમ જ છે, એનું એક રૂપપણું એમ જ છે, એ સ્વભાવમાં કોઈ ફેરફાર પર્યાયોથી થતો નથી. આપણને એવું લાગે, દેખીતું એવું લાગે કે અત્યારે એ દિવેંતની પર્યાયમાં છે ને, તો એ આત્મા શું સિદ્ધ સમાન હશે એવો વિચાર આવે ને. હજી જેને પૂરો અભ્યાસ ન હોય એને એવો વિચાર આવે કે સિદ્ધ સમાન આત્મા તમે બધાના કયા, તો શું તિર્યંતની પર્યાયમાં પણ એના એ આત્માને તમે સિદ્ધ સમાન કહો છો? એ અળસિયામાં પણ રહ્યો હોય કે વીંછીમાં રહ્યો હોય તો એ પણ એ સિદ્ધ સમાન છે. એ આત્મા એકેન્દ્રિયમાં રહ્યો છે એ પણ સિદ્ધ સમાન છે? પ્રશ્ન તો થવો જોઈએ ને. હા, એ સિદ્ધ સમાન જ છે. જે એનું સ્વરૂપ તને દેખાય છે, તને જે સ્વરૂપ દેખાય છે એ સ્વરૂપ કેવું છે? એ નિત્ય છે, એ નિત્ય છે, એ નિત્ય નથી. એ નિત્ય નથી તો પછી એના પછી બીજી પર્યાય પણ થવાની છે? એવી અનેક પર્યાયો થઈ શકે છે. અને જે અનેક પર્યાય થાય છે એનો અર્થ એમ છે કે પહેલાની પર્યાય નાશ પામે છે ને. એ અળસિયામાં છે અત્યારે તો અળસિયા રૂપે છે, તો જો અળસિયા રૂપે હોત તો એ અળસિયા રૂપ પણ એનું નાશ ન પામત. અળસિયામાંથી એ કાલે પછી કાલે એમાંથી નીકળી અને દેડકું થાય તો પછી અળસિયાપણું સાચું કે દેડકાપણું સાચું? અને દેડકામાંથી એ હાથી થાય તો એ કયું સાચું? સાચું શું હોય અને એનો કયો અંશ રહ્યો, એનો કયો અંશ દ્રવ્યમાં રહ્યો? એમ અનંતકાળથી એ જેટલી પર્યાયમાં જે ગયો છે તો એમાંના જો બધા અંશ એને દ્રવ્યમાં મૂક્યા હોય તો પછી એ દ્રવ્ય ક્યાંથી એ દ્રવ્યપણે રહી શકે? એ દ્રવ્યપણે જ ન રહી શકે. એટલે એ કોઈ પર્યાય છે એ પર્યાયનો અંશ માત્ર પણ એ દ્રવ્યમાં, મૂળ દ્રવ્યમાં ગયો જ નથી. અને જો મૂળ દ્રવ્યમાં ગયો જ નથી તો એ આત્મા બધા એક સરખા જ છે, સિદ્ધ સમાન જ છે, શુદ્ધ જ છે. કેમ કે પર્યાય તો એ રહેતી જ નથી, પર્યાય નાશવંત છે. પર્યાય નાશવંત છે એટલે આપણે એમ કહીએ છીએ કે વિલીન થઈ જાય છે. અને ત્યાં કોઈકને પાછો પ્રશ્ન થાય કે તમે વિલીન થઈ જાય છે ત્યારે એમ કહો છો ને કે પછી એ અંદર દ્રવ્યમાં ચાલી જાય છે? વાત બરાબર છે, પણ એમાં સમજવાનું છે. ગુરુદેવે એની પણ સ્પષ્ટતા બહુ કરી છે કે એ રાગ દ્વેષ રૂપ જે થયો અને એ પર્યાય એ એક સમયની રાગ દ્વેષની એ ચાલી ગઈ, વિલીન થઈ, તેમાં એ રાગ દ્વેષ રૂપ અશુદ્ધતા જે છે એનો તો નાશ થાય છે અને એ પર્યાય એ વિલીન થઈ જાય એટલે પરમ પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. એ રાગ દ્વેષ અશુદ્ધતા એ દ્રવ્યમાં પ્રવેશતી નથી, એ અશુદ્ધતા દ્રવ્યમાં નથી પ્રવેશતી. બહુ સ્પષ્ટ કહ્યું છે. એટલે એ કોઈ પણ ભાવ, શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, અને એવા ભાવને નિમિત્તે જે કંઈ એની પર્યાય થઈ છે એ બધી પર્યાયો ભારત છે, એનાથી જુદી છે. અને જેમ એ પેલા પાણીમાં તેલ અંદર પહોંચતું નથી તેવી જ રીતે આ પણ એ મૂળ દ્રવ્ય સ્વભાવમાં કોઈ પર્યાય પહોંચતી નથી, એમાં જતી નથી, પ્રવેશ પામતી નથી, એ ઉપર જ રહે છે. એ પર્યાયો બધી ઉપર જ રહે છે. એટલે આ બંધ સ્પષ્ટ આદિ જે બધા ભાવની વાત કરી એ અનેક ભાવરૂપે જીવ થયો છે એ સમયની પર્યાય છે. જ્યારે થયો ત્યારે એ રૂપે હતો, પણ એ પર્યાય તો પછી નષ્ટ થાય છે, એ અશુદ્ધિ દ્રવ્યમાં પ્રવેશ પામતી જ નથી. પર્યાયો વિલીન થાય છે છતાં પણ અશુદ્ધિ દ્રવ્યમાં પ્રવેશ પામતી જ નથી. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ ત્રણેય કાળ એક સરખો જ રહે છે, અને એ કેવો રહે છે તો કે એના જે ગુણ છે એ પ્રમાણે સ્વભાવ રહે છે. કોઈ પણ દ્રવ્યની વાત કરીએ જીવ દ્રવ્ય સિવાય તો દરેક દ્રવ્ય પોતે પોતાના સ્વભાવે જ રહે છે. ભૂતગળમાં સોનું લઈએ તો સોનું સોના રૂપે જ રહે છે. જગતના જેટલા દ્રવ્ય છે એ બધા દ્રવ્ય બધા પોતે પોતાના ભાવે જ રહે છે, એના ગુણ જેમ છે એ પ્રમાણે જ રહે. જો એમાં ફેરફાર થઈ જાય તો કોઈ દ્રવ્ય ટકી શકે જ નહીં. લોઢું લોઢાપણે ન રહી શકે, સોનું સોનાપણે ન રહી શકે, મર્ક્યુરી પારો એના પારાપણે ન રહી શકે, માટી માટી રૂપે ન રહી શકે. અને એવું થાય તો જગતનો નાશ થાય, જગતનો નાશ થાય એમ થતું જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પોતાપણે જ રહે છે. તો આ જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર રીતે એટલા માટે કે એ કોઈને આધીન થતો નથી, એ કોઈને આધીન થતો નથી એટલે પોતે સ્વતંત્ર છે. અને પોતે સ્વતંત્ર પરિણમન કરે છે એ પોતે પોતાના કારણે સ્વતંત્ર પરિણમન કરે છે, શુદ્ધ ભાવે જ પરિણમન કરી રહ્યો છે. એ શુદ્ધ ભાવે પરિણમન એનું અટકતું નથી અને એમાં કોઈ કંઈ કરી શકતું નથી. ગમે તેટલી ખરાબ પર્યાયો થઈ હોય એની છતાં પણ એ પર્યાયોની અશુદ્ધિ એમાં વ્યાપતી નથી. આ વાતનો વિચાર કરતા એમ થાય છે કે હું આવું મારું દ્રવ્ય ત્રણેકાળ શુદ્ધ રહેવાવાળું દ્રવ્ય એ જ્ઞાન સ્વભાવી આત્મદ્રવ્ય તો એ જ્ઞાન સ્વભાવી જ રહ્યો છે. ત્રિકાળ ત્રણેકાળ જ્ઞાન સ્વભાવી જે રહેવાવાળું દ્રવ્ય છે એટલે ભવિષ્યમાં પણ એ જ્ઞાન સ્વભાવી જ આત્મા રહેવાનો છે. હું ભગવાન આત્મા જ્ઞાયક 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 જાણવાવાળો જ છું, આનંદનો પિંડ છું, સુખ શાંતિનો સાગર છું, એટલા એ પ્રકારના ગુણો છે તેનું જ પરિણમન થઈ રહ્યું છે અને ક્યારેય એ અટક્યું જ નથી. તો પછી હું બહારમાં શું કરું છું? પ્રશ્ન પછી થાય એમાં એને અંતરમાં જવાનું મન થાય કે આટલી બધી વાત કરે છે અને મારું દ્રવ્ય હજી આવું જ પડ્યું છે તો પછી હું બહારમાં શું કરું છું? આ બધા જે બહારના ભાવોમાં હું વ્યાપી રહ્યો છું એમાં રાચી રહ્યો છું એવું તો મારું સ્વરૂપ જ નથી. એ તો બહારનું બહારમાં જ રહે છે, અંદરમાં જતું જ નથી. તો હું શું કરવા નકામાનો અહીંયા રહ્યો છું? હા, હું રમેશ તરીકે રહ્યો છું તો રમેશ તરીકે રહ્યો છું એટલે જ બધા પ્રશ્નો શરૂ થાય છે કે રમેશ છે તો પછી રમેશને પછી શું છે? તો કે રમેશ છે એટલે ડોક્ટર પણ છે. આ બીજી ભૂલ, પહેલી ભૂલ એ રમેશ તરીકેની. પછી એ માણસ છે તો માણસ તરીકે માન્યતા કરી એ પણ ભૂલ. એ બધી પર્યાય છે. એ આત્મા છે એ વાત ભૂલે ને બહાર એ રહે છે એટલે તો બધા પ્રોબ્લેમ શરૂ થયા. પછી રમેશ થાય એટલે રમેશના મિત્રો હોય એ બધા પછી એના મિત્ર કહેવાય, એના સગા હોય, સંબંધી હોય, આખું બધો સંસાર એમાં જ એને રહ્યો છે. પણ એ રમેશ પણ ભૂલી જાય તો થોડી ક્ષણો માટે રમેશ મટી જાય તો એને કોઈ સગા નથી, કોઈ સંબંધી નથી. જે એની સમીપમાં જેટલા જીવો છે એ બધા શું છે? તો કે એ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. એને કોઈ શરીર નથી, એ મનુષ્યનું શરીર પણ નથી. મનુષ્યનું શરીર નથી તો પછી કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી. આ ખાવું નથી, પીવું નથી, બેસવું, હરવું, ફરવું, ઉઠવું, નાહવું, ધોવું, એમાંનું શું રહે છે પછી? એ રમેશ નથી અને શરીર નથી. આપણે એમ લઈએ, આત્માને જ લઈએ, માત્ર એ આત્મા છે તો શું થાય? આ બધી પ્રવૃત્તિઓ બધી રહે છે, એ રહેતી જ નથી. તો એનો અર્થ જ એ છે કે આત્માના તો એ એક કાર્ય નથી. આખી વસ્તુ જે છે એ માણસ થયો છે અને માણસ થઈને પછી પાછો એ કંઈક નામ પામ્યો છે અને પછી એ પર્યાય મનુષ્યની પર્યાયમાં પણ પાછો પુરુષ અને પાછું કંઈક નામ પામ્યો છે. એને લીધે જ આ આખો ખેલ રચાયો છે. એમાં ને એમાં એ રહે છે. એક અસત્યને પોષવા જતા, કહેવત છે ને કે એક અસત્યને પોષવા જતા અસંખ્ય અસત્ય બોલવા પડે. એક અસત્ય બોલીએ તો પછી એને આપણે પકડી રાખીએ એટલે પછી બીજું અસત્ય બોલવું પડે, પછી ત્રીજું બોલવું પડે, અસંખ્ય અસત્ય જુઠ્ઠા બોલવા પડે. આ પણ એવું જ છે. એક માત્ર પોતે શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે એ વાતને છોડી અને પર્યાયને સ્વીકારી કે હું મનુષ્ય છું એટલે પછી આખું બધું જુઠ્ઠું ચાલુ થયું. પોતે મનુષ્ય નથી ત્યાંથી એ જુઠ્ઠાની શરૂઆત થઈ, એ અસત્ય વસ્તુ એને સ્વીકારી અને મનુષ્યપણાને સ્વીકાર્યું એટલે પછી મનુષ્યમાં એક પુરુષ છું એને સ્વીકાર્યું, એ બીજું જુઠ્ઠું. ભગવાન આત્માને નથી પુરુષપણું, નથી સ્ત્રીપણું કે નથી નપુંસકપણું. ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ આનંદનો પિંડ છે, એને ક્યાં એની જરૂર છે? કોઈ વસ્તુ હોય જ નહીં. એ તો બધી એ બધા ભાવ જે છે એ તો વિકારી ભાવ છે, અને એને એને અનુરૂપ એને શરીર મળ્યું છે જે એનું નથી, જે એનું નથી, જે પૂતગળ રૂપે છે, એની સમીપમાં છે. એટલે પછી આગળ ચાલે, એમાં આગળ વધે, પછી હું વાણીઓ છું. હવે વાણીઓ થયો એટલે પછી પાછું એને બીજું આખું દુનિયા ઉભી થાય કે આ આટલા લોકો વાણિયા છે એ મારા જેવા છે, અને હું જૈન છું, ને આ પછી આ મારા જેવા બધા જૈનો છે, આ મારો સમાજ છે, અને પછી મારું આ કુટુંબ છે, આ મારા માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી આ બધા મારા સગા છે, મારા પણ નો ભાવ, મમત્વનો ભાવ. એક પછી એનો પાર જ નથી આવતો. પછી હું કમાઉં છું, હું રડું છું, ને પછી રડે છે, ને પછી તો પછી આ પૈસા આવ્યા છે તો એ પણ મારા છે. અરે ભાઈ, તારું ક્યાં છે? એક વસ્તુ તારામાં પ્રવેશ પામતી નથી. તું એટલે ભગવાન આત્મા. એમાં એક વસ્તુ આવતી હોય તો બતાવ, અને જો એ આવી હોય તો અનંત કાળમાં કેટલી વસ્તુ તારામાં આવી ગઈ હોય. તું રાજા પણ થયો છો ભાઈ, તું મોટો રાજા થયો છો, દેવ થયો છો. ત્યાં બધી રિદ્ધિ સિદ્ધિ તને મળી હતી ને, એ બધી તારામાં તું લઈને આવ્યો અહીંયા. એમાંથી તું કેટલું લઈને આવ્યો? તું દેવ થયો તો ત્યાંથી દેવલોકમાંથી શું લઈને આવ્યો? એમ કે ત્યાં તને શું નહોતું મળ્યું? કઈ લાવ્યો છો? તારામાં એકય વસ્તુ છે નથી. એ વાતને કેમ પ્રભુ ભૂલી જાય છે? આ બધી પર્યાયો ક્ષણિક છે, જે તારું નથી એને તું તારું માનીને બેઠો છે. એ બધા પર્યાય રૂપે રહેવાને કારણે, એ બધા ભાવો જે ક્ષણિક છે, એ ભાવો રૂપે તું રહ્યો છો એટલે તારી દ્રષ્ટિ તારા શુદ્ધ સ્વભાવ ભાવ તરફ જતી નથી. અહીંયા એવી દ્રષ્ટિ કરાવવી છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે એ જગતના પ્રાણીઓ તમે સમ્યક સ્વભાવનો અનુભવ કરો ને પ્રભુ, કે જ્યાં આ બધા ભાવો, પાંચ પ્રકારના બદ્ધ સ્પૃષ્ટ આદિ ભાવો, એ સ્પષ્ટપણે તમને તમારા સ્વભાવથી જુદા દેખાય. પાણીથી જેમ પેલું તેલ છે જુદું તરી રહ્યું છે, એવી રીતે એ બધા ભાવો તમારા આત્મસ્વભાવથી જુદા તરી રહ્યા છે, એવું તમને સ્પષ્ટ અનુભવમાં આવશે. અને એવું અનુભવમાં આવશે એનું કારણ અમે તમને કહીએ છીએ કે પ્રભુ તમે જુઓ, દ્રવ્ય સ્વભાવ નિત્ય છે, અને પેલું બધું આ જે છે એ તો બધું અનિત્ય છે. એ નિત્યની અંદર અનિત્યનો પ્રવેશ ન હોય એમને કોઈ એમાં માન મળે નહીં, એ પહોંચી પણ શકે નહીં, એટલે પ્રતિષ્ઠા પામતા નથી. પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરતા નથી, એને ઉપર જ રહે છે. આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. કોઈ અવસ્થા એવી નથી કે જ્યારે આ સ્વભાવ બદલાઈ ગયો હોય. એ ગમે તે બન્યો હોય, એ વાઘ બન્યો, ચિત્તો બન્યો, ગમે તે બન્યો, ત્યારે પણ એ ક્રૂરતા દેખાડતો હતો, ત્યારે પણ અરે એ આતંકવાદી બન્યો, એ ગોળીઓ છોડતો હતો, નિર્દોષ માણસોને મારી નાખતો હતો, એવો દેખાયો, ત્યારે પણ એનો મૂળ સ્વભાવ એનો આ જ હતો, સિદ્ધ સમાન જ એતો રહ્યો છે. જે કંઈ છે એ બધું ક્ષણિક પર્યાયમાં છે, અને એ પર્યાય રૂપે એ પોતે પોતાને માને છે, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે અને મોટામાં મોટું પાપ છે. જો જગતમાં સૌથી મોટું કોઈ પાપ હોય તો મિથ્યાત્વ. મિથ્યાત્વ જે પાપ જે છે એ સૌથી મોટું પાપ છે. કેમ મિથ્યાત્વના પાપને મોટું કહ્યું હશે? સમજવા જેવી વાત છે કે ગમે તેટલા ખરાબમાં ખરાબ ક્રૂર ભાવો કરે, ગમે તેટલી હિંસા કરે, ગમે તે કરે, તો છેવટે જઈ જઈને ક્યાં જાય? નરકમાં જાય. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી, અત્યારે તો વર્તમાનમાં સાતમી નરકે જવાય એવા ભાવો પણ થઈ શકતા નથી. અહીંથી કોઈ અત્યારે વર્તમાનમાં સાતમી નરકે ન જાય. હવે એ સાતમી નરકે ગયો હોય તો પણ શું, પણ સાતમી નરકનું આયુષ્ય તો છે ને, કે ભાઈ આટલા સાગરોપમનું, 33 સાગરોપમનું આયુષ્ય દાખલા તરીકે એને બાંધ્યું તો પણ શું થયું? 33 સાગરોપમ પૂરા થયા પછીથી બહાર તો આવવાનો છે કે નથી આવવાનો? બહાર આવવાનો છે કે નથી આવવાનો? જ્યારે પેલો મિથ્યાત્વનો ભાવ કેવો છે? મિથ્યાત્વનો ભાવ તો એવો છે કે મિથ્યાત્વને કારણે એક ભાવ પછી બીજો, ત્રીજો, ચોથો એ ચાલ્યા જ કરે, અનંત અનુબંધ થયા જ કરે. આ જે પાપ, જે ક્રૂરમાં ક્રૂરતાપૂર્વક જે પાપ કર્યું ને, જે પાપ દ્વારા નરકે જવાય ને, એ ભાવ કરતા પેલો મિથ્યાત્વનો ભાવ છે ને, એને મોટામાં મોટું પાપ એટલા માટે કહેવામાં આવે છે કે એનાથી તો અનંત ભાવ સુધી ચાલે. એ ભાવ એવા છે, મિથ્યાત્વને ગ્રહણ કરી લેવામાં આવે ને, એમાં ખાસ કરીને ગૃહિત મિથ્યાત્વ, જ્યાં ધર્મ નથી, જ્યાં મોક્ષની વાત નથી, જે મૂળ મોક્ષનો માર્ગ નથી, એને મોક્ષ માર્ગ કહેવો અને એને ધર્મ તરીકે અપનાવવો, એટલે પછી શું થાય? એને પછી સાચો માર્ગ મળે જ નહીં, બીજા ભાવમાં પણ એવું જ મળે, કેમ કે એને જેવું માનવું છે એવું મળે. એને મિથ્યાત્વનું પોષણ કરવું છે. આપણે મિથ્યાત્વની વાત લીધી છે, ઘણી વખત લીધી છે, હમણાં જ શિબિરમાં પણ એ વાત લેવામાં આવી કે સૌથી મોટી જો અગત્યની કોઈ વાત હોય તો ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વ તો એ લઈને આવ્યો છે, પણ ગૃહિત મિથ્યાત્વ, ગૃહિત મિથ્યાત્વ એટલે કુગુરુ કુદેવ અને કુશાસ્ત્રની શ્રદ્ધા કરવી, એને ધર્મ માનવો. હવે આવી ભૂલ જે કરે એને એમ લાગે કે એમાં શું મોટી ભૂલ, પણ પ્રભુ એ મોટામાં મોટી ભૂલ છે. એ ગૃહિત મિથ્યાત્વ, તમને જે નહોતું એને તમે પાછું લીધું, વધાર્યું. અગૃહિત મિથ્યાત્વ તો જન્મથી જે લઈને આવ્યા એ તો હતું, અને એમાં પાછા તમે ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટા શાસ્ત્રને તમે ધર્મ તરીકે માન્યા, સ્થાપ્યા અને એની શ્રદ્ધા કરી. એટલે હવે શું થાય, બીજા ભાવમાં તમને એવું જ મળે, એટલે પાછું સાચો ધર્મ તો તમે પામી જ ન શકો, તમને એવા સંયોગો જ ન પ્રાપ્ત થાય, અને એમાં એમાં પાછો ખોટો ધર્મ ફરી પાછો એમ જ તમે પકડી લો, ગૃહિત મિથ્યાત્વને લીધે થઈને. એટલે એ પછી પાછો એવો જ બંધ થયા કરે, એમને એમ ચાલ્યા કરે. એ તમે મિથ્યાત્વમાંથી બહાર નીકળો કેવી રીતે, અને પછી જે મિથ્યા માન્યતા સહિત જે હોય એ તો ગમે તેને ધર્મ ગમે તે પ્રકારે માને. પશુના વધમાં ધર્મ માને જ છે ને, બધું મિથ્યાત્વ જ છે ને. પશુનો વધ કરવો એટલે ધર્મ. હજી આજે પણ અત્યારે પણ એવું ભારતમાં કેટલાય જગ્યાએ એવી હશે કે જ્યાં એ પશુ વધ કરવામાં આવતો હોય. કલકત્તામાં પણ પડ્યું કાળકા માતાના મંદિર કરીને કહેવાય છે કે એ જગ્યા ઉપર હજી પણ થાય જ છે બધું. જયપુરના આંબેર કિલ્લાની અંદર પણ એ થાય જ છે, ઘણી જગ્યાએ છે. મેં તો પ્રત્યક્ષ જોયું છે, લોકો એવી માન્યતા લઈ અને એ બકરીને ત્યાં મારી નાખતા હોય ધર્મના નામે. આ બધું શું ચાલી રહ્યું છે, એટલે એની પછી શું દશા થવાની છે, ક્યાં નીચે ઉતરતો ઉતરતો ક્યાં જશે, એના પછી જ્ઞાનના ઉઘાડ કેવા હશે કે એમાંથી ક્યારે એ બહાર આવે અને ક્યારે મનુષ્ય થાય પાછો, ક્યારે એને સાચી સમજ મળે, કેટલા કાળ સુધી એને રખડવાનું થાય. એટલે મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે, મિથ્યાત્વ મોટામાં મોટું પાપ છે. હવે જ્યારે એ સમજદાર થયો છે, એને આ બધું મળ્યું છે, એને પૂર્વના કોઈ પુણ્યને કારણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, બધું પ્રાપ્ત થયું છે, તો હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે તું હવે તારા સ્વભાવ ભાવમાં જા, તું તારા સ્વભાવને સમજ, બીજી કોઈ વાત નો તું વિચાર નહીં કર. તું અત્યાર સુધી પર્યાય દ્રષ્ટિ થઈને રહ્યો, પર્યાય દ્રષ્ટિ થઈને રહ્યો એટલે તે પર્યાય તરફ જ જોયું છે, તને જે દેખાયું છે એ બધું પર્યાયમાં જ દેખાયું છે. એટલે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કર્યું છે, ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કર્યું છે એને જ તે સાચું માન્યું છે, પણ અતિન્દ્રિયપણે જે જ્ઞાન તીર્થંકર ભગવાનને કેવળી ભગવાનને જે થયું છે એનો અંશ પણ તે સ્વીકાર્યો નથી. એટલે તને એ કેવળ જ્ઞાનમાંથી આવેલી આ વાત તને જણાવીએ છીએ કે ભગવાન આત્મા એ તદ્દન જુદો ભિન્ન છે, એ પર્યાય રૂપે ક્યારેય થયો નથી અને પર્યાય એમાં ક્યારેય પ્રવેશ પામી જ નથી. અને એવા આત્માનો તું અનુભવ કર, એ સમ્યક સ્વભાવનો અનુભવ છે, એ સમ્યક સ્વભાવનો અનુભવ છે. એ દ્રવ્ય સ્વભાવમાં એ પેલા પાંચ પ્રકારના ભાવ કયા એ ક્યારેય પ્રવેશ પામતા નથી, એ પર્યાયમાં ક્ષણિક બહાર જ રહ્યા છે. અને શુદ્ધ સ્વભાવ તો દરેક અવસ્થામાં, કોઈ પણ અવસ્થામાં એ એમ જ રહ્યો છે, એમ જ પ્રકાશમાન રહ્યો છે. જો તારી એક વખત એના તરફ દ્રષ્ટિ પડે અને તને અનુભવ થાય તો તને ખ્યાલમાં આવી જશે કે એ આત્મા કેવો છે. જેમ કેવળી ભગવાને અનુભવ્યો છે એવો જ તને અનુભવમાં આવશે. કેવળ જ્ઞાનનો અંશ સમ્યક દર્શન થાય ત્યારે પ્રગટ થાય છે, કેવળ જ્ઞાનનો અંશ. ભલે એ પરોક્ષ જ્ઞાન છે, બરાબર છે, પણ અનુભવ જે થાય છે એ અનુભવ જે છે તે પ્રત્યક્ષ છે, અને એ જ્ઞાન જે છે તે પરોક્ષ છે, પણ એ પરોક્ષ શ્રુત જ્ઞાન છે. એ પરોક્ષ શ્રુત જ્ઞાનમાં જેનો અનુભવ થાય છે એ તો આખા આત્માનો, અખંડ આત્માનો અનુભવ થાય છે. એ કંઈ ખંડખંડ નથી અનુભવ થતો, જેવો છે તેવો જ, એ તો પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ પ્રમાણે. પણ જે અનુભવાય છે એ પ્રત્યક્ષ છે. આ આત્મા બધાથી જુદો એ અનુભવ પ્રત્યક્ષ છે, કેમ કે એ વખતે પ્રત્યક્ષ પણ એને છે, એની વાત આપણે ગયા સ્વાધ્યાયમાં કરી. આનંદનો અનુભવ થાય છે એ પ્રત્યક્ષ પણ છે, પણ પરોક્ષ રીતે એને જેવો આત્મા છે, અખંડ આત્મા, એવો જ એને એમાં જ્ઞાનમાં આવે છે. એટલે એ અવસ્થામાં પણ હશે ત્યારે આવતો હશે કે એમનેમ આવતો હશે? અત્યારે વર્તમાનમાં પણ એવો આત્મા હશે ત્યારે, પ્રકાશમાન એવો જ આત્મા હશે ત્યારે આવે કે એમ જ આવે? એટલે એમાં સિદ્ધ કરે છે, સાબિત કરે છે કે દરેક અવસ્થામાં ભગવાન આત્મા તો એવો ને એવો જ શુદ્ધ નિર્મળ પ્રકાશમાન થાય છે, એવો જ પ્રસિદ્ધિ પામે છે. માત્ર દ્રષ્ટિ કરવાની જરૂર છે, એ તરફ પોતાનું લક્ષ કરવાની જરૂર છે. પોતે એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જાય, એની સન્મુખતા કરે અને એના તરફ એ ઢળે છે તો પછી શુદ્ધ જ્ઞાનની પર્યાયની અંદર એને એ પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈ જગત અનુભવ કરો. એવા શુદ્ધ સ્વભાવનો અનુભવ કરવામાં એ પાછો નથી પડ્યો, પણ એ તરફ એનું લક્ષ ગયું જ નથી. પાછો પડ્યો છે એમ નથી, ખરેખર તો એનું લક્ષ જ ત્યાં ગયું નથી. એ ક્યાંક બીજી જગ્યાએ રોકાઈ રહ્યો છે. એ ક્યાં રોકાઈ રહ્યો છે? તો અજ્ઞાનને કારણે, મોહને કારણે એ બીજે બધે જગતમાં રોકાઈ રહ્યો છે, એટલે એ તરફ એનું લક્ષ ગયું જ નથી. એ મોહને કારણે થઈને બીજે રોકાઈ ગયો. મિથ્યાત્વ, મોહ, અજ્ઞાન આ બધા ખરેખર જોવા જઈએ તો એ એકાર્થ શબ્દો છે. અપેક્ષા એ બધું એક જ છે. એ અજ્ઞાનને કારણે રોકાઈ ગયો કહો તો પણ એમ છે, મોહને કારણે કહો તો પણ એ છે, મિથ્યાત્વ કહો તો પણ એ છે. મોહનીય કર્મ જે છે એ તો નિમિત્ત માત્ર છે. મોહનીય કર્મને કારણે એને મિથ્યાત્વ છે, અને મોહનીય કર્મ જાય એટલે સમ્યક્ત થાય એવું બધું આપણે ભણી જઈએ અને પછી આપણે ગોખીને આપણે પણ બોલી નાખીએ તો મોહનીય કર્મને કાઢીને બતાવો ને ભાઈ, મોહનીય કર્મને કેવી રીતે કાઢવાનું? તો કે રાગ દ્વેષ નહીં કરવા. તો ન કરો ને, તમે જાણો છો તો કેમ કરો છો? કેમ કરો છો? તમે બોલો તો છો કે રાગ દ્વેષ નહીં કરવા, તો આટલી આટલી ઉંમર થઈ, આ 60 વર્ષ 70 વર્ષ થવા આવ્યા તો હજી રાગ દ્વેષ ગયા? અને જાણો છો તો કેટલા વર્ષથી, છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી જાણો છો કે ના રાગ દ્વેષ નહીં કરવા? ઓછામાં હજુ કેટલા વર્ષોથી જાણો છો નહીં કરવા બોલો છો, છતાં રાગ દ્વેષ કેમ છૂટતા નથી? કેમ છૂટતા નથી? એને મોહ આડો આવે છે. એ મોહ આડો આવે છે એ કર્મને કારણે નહીં, મોહનીય કર્મને કારણે નહીં, પણ એની એ નબળાઈ છે, એના પુરુષાર્થની એ નબળાઈ છે, એટલે એનો પ્રમાદ છે. બીજા કોઈનો એમાં દોષ નથી, કે કોઈ કર્મ કંઈ કરતું નથી. કર્મ ત્યાં બેઠવું જુદું એનાથી, એનું શું બગાડે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું બગાડે છે? કંઈ કરતું નથી. કર્મોને પણ સ્થિતિ બંધ છે, એની સ્થિતિ પૂરી થાય છે એટલે ચાલ્યું જાય છે. પણ અહીંયા તને પ્રમાદ પડ્યો છે અને તને પ્રમાદ વર્તે છે એટલે તારી દ્રષ્ટિ આત્મા તરફ થતી જ નથી, પુરુષાર્થ તારો ઉપડતો જ નથી. તારો પુરુષાર્થ બીજી જગ્યાએ, તારું વીર્ય બીજી જગ્યાએ રોકાઈ રહ્યું છે. વીર્ય તો એવી વસ્તુ છે, વીર્ય એટલે શક્તિ, કે એવી વસ્તુ છે કે જ્યાં રૂચિ હોય ત્યાં જાય. રૂચિ અનુયાયી વીર્ય. રૂચિ શેની છે? બહારની રૂચિ છે, તો બહારની રૂચિમાં જે વીર્ય ઉલ્લસિત થાય છે, બીજા બધા જગતના કામો કરવામાં અને ભોગમાં રાગમાં એમાં જે વીર્ય ઉલ્લસિત થાય છે, કેમ? તો રૂચિ ત્યાં રહી છે, રસ ત્યાં પડે છે, એટલે એ બધું મોહને કારણે છે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે એવા મોહરહિત થઈને તમે સ્વભાવનો અનુભવ કરો, સ્વભાવનો, પોતાના નિજ સ્વભાવનો અનુભવ કરો. હવે એમાં મોહરહિત કેવી રીતે થવાય? મોહરહિત થવાય કેવી રીતે? એક વ્યક્તિ કોઈ એક જગ્યાએ છે એનો અર્થ શું થયો? એક વ્યક્તિ કોઈ એક જગ્યાએ છે તો એનો અર્થ એ થયો કે બીજી લાખો જગ્યાએ નથી, કરોડો જગ્યાએ નથી, જગતમાં બીજે ક્યાંય એ નથી. હું ડલાસમાં છું એનો અર્થ શું થયો? પછી મારે કહેવાની જરૂર પડે એમાં કે હું ક્યાં ક્યાં નથી? હું એલએમાં નથી, કે હું ન્યુયોર્કમાં નથી, હું ન્યૂજર્સીમાં નથી, હું શિકાગોમાં નથી, હું હ્યુસ્ટનમાં નથી. કેટલા નામ હું બોલીશ? કેટલા નામ બોલવાના? પછી બીજા કન્ટ્રીના બોલવું, બધા કન્ટ્રીના બોલીએ તો એ પાર આવવાનો છે? એનો કોઈ પાર નથી આવતો. એટલે એનો અર્થ એ થયો કે હું જ્યાં એક જગ્યાએ રોકાયું છું એનો અર્થ જ એ છે કે બીજી કોઈ જગ્યાએ હું હોઈ શકું જ નહીં. આ એક સરળ વાતને સમજીએ ને તો બહુ સહેલું છે. જો આત્મામાં રોકાઈએ તો પછી બીજે ક્યાંય રોકાવા પણ થાય નહીં. આત્મા તરફ દ્રષ્ટિ કરીને જો આત્મામાં રોકાઈએ તો પછી પેલા મોહ બોહ કંઈ નડે નહીં, મિથ્યાત્વ કર્મ નડે નહીં, કંઈ નડતું નથી. એક જગ્યાએ રોકાઈએ, આત્મામાં રોકાઈએ, તો પછી આ બધી વસ્તુ પર, બધા પદાર્થો છે તે બધા કોઈ તમને આકર્ષે નહીં, ક્યાંય રોકાવા પણ થાય નહીં. ગમે તે હોય, ઘરમાં 5 કાર હોય ને 8 બેડરૂમનું ઘર હોય, બધું હોય, તો એ શું છે? એ બધું એના કારણે ત્યાં રહ્યું, એ 12માં 12 પડ્યું જ છે, અને પોતે આત્મામાં રોકાઈ રહ્યો એટલે એને ક્યાં નડે છે? કઈ નથી નડતું. એટલે એને ક્યાં રોકાવું એ નક્કી કરે તો બધું સહેલું છે. પુરુષાર્થ એ કરવાનો છે, પોતાના આત્મ સ્વભાવમાં એને જવું છે. તો એને આત્માનો નિર્ણય કરવો, આત્માનું મહાત્મ્ય લાવવું, અને આત્માનું મહાત્મ્ય લાવે તો પછી ત્યાં એ રોકાવાનો પુરુષાર્થ કરે. ને એમ રોકાય એટલે બીજે બધેથી નીકળી ગયો. બહુ સહેલું છે, બહુ સહેલાઈથી વિચાર કરતા આ બધી વાત સૂજી જાય છે. એને ધર્મમાં પ્રવેશવું છે તો કઈ રીતે થાય? એ મોહરહિત થઈને, મોહરહિત થવાનો રસ્તો આ કે ભાઈ આત્માનું મહાત્મ્ય લાવો. હવે એમાં પણ પ્રશ્ન પૂછ્યો મને કોઈએ કે આત્માનું મહાત્મ્ય આવતું નથી, આ બધું વાંચીએ છીએ કરીએ છીએ. મેં કહ્યું નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે દ્રષ્ટિ પર્યાય તરફ રહી છે. વાંચો છો, સ્વાધ્યાય કરો છો, એટલી વખત જ તમે ધર્મમાં છો. પછી પાછું એ પુસ્તક બંધ થઈ જાય છે એટલે તરત બારમાં હતા એના એ થઈ જાઓ છો. અને બધી જે કંઈ વસ્તુ પ્રાપ્ત તમને તમારી સંયોગોમાં મળી છે એ બધામાં એકત્વ મમત્વ કરીને રહો છો અને એને જ સાચી માનો છો. એટલે પર્યાય જે છે એને સાચી માનો છો. એ ક્ષણિક છે, એ વાત જ તમને હજી સુજતી નથી. પર્યાય તરફ દ્રષ્ટિ રહેવી એટલે એનો અર્થ શું? કે પર્યાયમાં જે કંઈ દેખાઈ રહ્યું છે, મળી રહ્યું છે, પ્રાપ્ત થયું છે, સંયોગમાં આવ્યું છે, સમીપમાં જે છે, એ બધું ક્ષણિક હોવા છતાં એની અંદર જ રસ પડવો કે એમાંથી હું કંઈક મેળવી લઉં, એમાંથી જ મને બધું આનંદ મળે છે, સુખ મળે છે, એવી ઊંધી માન્યતા થઈ ગઈ છે. ત્યાં જ રસ પડે છે. એટલે પર્યાય દ્રષ્ટિ છે, આખી દ્રષ્ટિ પર્યાય છે. એને બદલવાની જરૂર છે કે ભાઈ આ તો બધું પર્યાયમાં છે, આ મનુષ્યપણું જે છે એ આખી પર્યાય છે, એનાથી જુદો આત્મા જુદો બિરાજે છે, એમાં એ પર્યાય એ આત્મામાં જતી નથી, એનો વિચાર કર તો પછી આત્મામાં જવાશે, તો પછી આ એનું મહાત્મા આવશે. આ બધું પર્યાય છે, એ ક્ષણિક છે, એ રહેવા વાળી વસ્તુ નથી, એ મારું નથી, એમાં હું નથી, તો પછી હું ક્યાં છું એમ કરીને આત્માનો વિચાર થાય, આત્માનું લક્ષ જાય, આત્માનું મહાત્મા આવે. અને પછી શાસ્ત્રમાંથી જેવું આત્માનું સ્વરૂપ જાણ્યું છે, જેવું કેવળી ભગવાને તીર્થંકર ભગવાને કહ્યું છે અને જેવું ગણધર ભગવાને આગમમાં રચ્યું છે, એની રૂચિ થાય, એ બધું સમજમાં આવે અને પછી એની રૂચિ થાય અને આત્મામાં જવાય. આ આખો માર્ગ છે, પુરુષાર્થની રીત છે. પુરુષાર્થ કરવાનું શું છે? સત્યનો સ્વીકાર, એ જ પુરુષાર્થ. હું ભગવાન આત્મા જગતથી જુદો છું અને હું પૂર્ણ છું, મને બીજા કોઈની સહાયની મદદની જરૂર નથી, મને કોઈની અપેક્ષા નથી, હું મારાપણે મારામાં જ્ઞાનમય અને આનંદમય રહી શકું છું, ત્રિકાળ રહી શકું છું, એ જ મારું સ્વરૂપ છે, એ જ મારો સ્વભાવ છે. બીજો કોઈ મને દુઃખ પહોંચાડી ન શકે, બીજો કોઈ મારું અકલ્યાણ કરી ન શકે, આવો દ્રઢ નિર્ણય કરે તો પછી આગળની વાત તો સહેલી થતી જાય છે. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તું એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને અનુભવ કર. જગત આખાને કહ્યું છે એમણે તો કે એવા શુદ્ધ સ્વભાવનો મોહરહિત થઈને જગત અનુભવ કરો, બધા કરો તમે એમ કહે છે. કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વ રૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. એટલે મોહરહિત થઈને કરો તમે, મોહરહિત થઈ અને એ અજ્ઞાનને તજી અને તમે આત્માનો અનુભવ કરો. એ વિના તમને આત્માનો અનુભવ યથાર્થ થશે નહીં. મોહકર્મ તો પછી એક વખત અનુભવ થશે એટલે એ મોહકર્મ એ દર્શન મોહનીય તો એની મેળે ચાલ્યું જવાનું છે. તારો પુરુષાર્થ ઉપડે પછી દર્શન મોહનીયની તાકાત નથી કે તને અટકાવે. કોઈ કર્મ કોઈને અટકાવતું નથી. એ તો પૂર્વે થયું હતું, એ ભાવ પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ અહીંયા અત્યારે દેખાય છે, એ પડ્યા છે એમ ખ્યાલમાં આવે છે. એથી શું થયું? વર્તમાન તારો છે કે નહીં? વર્તમાન તો તારો છે ને, કર્મો તને ક્યાં નડે છે? વર્તમાનમાં તારે કેવા ભાવ કરવા એ કરવા માટે તું સ્વતંત્ર છો. ભાવ માટે થઈને કોઈ તને કોઈ એવા ભાવ કરાવતું નથી, તું જાતે એવા ભાવ રૂપે પરિણમે છે. જાગૃતિ રાખ. દરેક સમયે જે કંઈ ઉદયમાં આવે છે એ ઉદય સાથે જોડાવાનું બંધ કર. એ ઉદયમાં આવ્યું છે તો આવ્યું છે, મારે એને શું છે એમ કરીને જાગૃતિ રાખ. હું ભગવાન આત્મા, તો કોઈ તને જબરજસ્તી નથી કરતું, તને કોઈ એવા મિથ્યા ભાવમાં લઈ જતું નથી. કોણ લઈ જાય? કોઈ નથી લઈ જતું. એ મોહનીય કર્મ તને થોડું મિથ્યા ભાવમાં લઈ જાય છે. તું જાતે તારી મૂર્ખાઈને કારણે, મૂંઢતાને કારણે એમાં જાય છે. એક વસ્તુ ઉદયમાં આવે છે, આજે સવારે કંઈક બનાવ બન્યો, બસ એની સાથે તું જોડાઈ ગયો. પણ એમ નથી વિચાર કરતો કે બનાવ બનાવના કારણે બન્યો છે એને મારે કઈ નથી, એમ કરીને ત્યાં એનું પૂર્ણ વિરામ કેમ નથી કરતો? એક ઓફર આવી એટલે કેવો કૂદી પડે છે, ઊંચો નીચો થઈ જાય છે. અરે ભલા માણસ, એ ઓફર ઓફરની જગ્યાએ છે, તું ભગવાન આત્મા છો ને, તારે એને શું છે? કેમ એને એના અંદર એટલો બધો તને રસ પડી જાય છે? શું એમાંથી મળી જાય છે? જે વસ્તુ શાશ્વત રહેવાની નથી એના તરફ આટલો બધો રાગ શું પડ્યો છે? ખાવાની વસ્તુ એક સારી કંઈક લઈ આવ્યો છે, ભાવતી વસ્તુ આવી છે, એટલે આનંદ આનંદ થઈ જાય છે. હા, આજે તો આ બહુ મજા આવી ગઈ, કાલે તો એ વિષ્ટા થવાનું છે. આ મોઢામાં જ નાખ્યું અને એ નાખ્યા પછી પાંચ મિનિટ પછી પણ એ બહાર કાઢીશ ને તો પાછું એ લઈ જવું નહીં ગમે. જે વસ્તુ તું તને બહુ ભાવતી, અત્યંત ભાવતી વસ્તુ અને મોઢામાં નાખે અને એક વખત એ ગળ્યો ઉતારી ગયો ત્યાર પછી તરત જ એ બીજી મિનિટે બહાર આવે ને તોય તું પાછો એને નહીં ગળે, એનો એટલો બધો રાગ વસ્તુ પ્રત્યે આવા રાગ. એ દ્રષ્ટિ છોડી અને આત્મા તરફ દ્રષ્ટિ કરવાની છે. અહીંયા આચાર્ય ભગવાન તો કરુણા કરીને બધું સમજાવે છે, હવે આપણે બધાએ સમજવાનું છે. પ્રભુ આ બધું હું તો મને સંબોધીને કહું છું, જ્યારે જ્યારે હું આ રીતે વાત કરું ત્યારે સમજવું કે એ બધું હું એને પોતાને સંબોધીને કહું છું એમ સમજવું, કોઈએ પોતાની ઉપર ન લેવું, બધા ભગવાન આત્મા છે. અહીંયા વાત આપણી એ ચાલી રહી છે કે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ તું સમ્યક સ્વભાવનો અનુભવ કર, કેમ કે જે 14મી ગાથામાં વાત કરવામાં આવી કે બદ્ધ સ્પષ્ટ આદિ જે બધા ભાવ જે છે એ સ્પષ્ટપણે એ આત્માના સ્વભાવથી ઉપર ઉપર તરે છે, એ આત્માની અંદર પ્રવેશ પામતા નથી, કેમ કે એ આત્મા જે દ્રવ્ય છે એ નિત્ય છે, એકરૂપ છે. જ્યારે આ બધા પાંચે પ્રકારના ભાવની વાત કરવામાં આવી એ બધા અનિત્ય છે અને અનેકરૂપ છે, એટલે એ પર્યાયો જે છે એનો દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ થતો જ નથી, એનાથી તદ્દન ભિન્ન જ રહે છે, એ ક્ષણિક છે. અને કોઈ પણ પર્યાય હોય તો પણ આત્માનો સ્વભાવ તો દરેક પર્યાય વખતે દરેક અવસ્થામાં દરેક સ્થિતિમાં એ જ્ઞાન સ્વભાવ જ પ્રકાશમાન થાય છે. એટલે એવા શુદ્ધ સ્વભાવનો તું બીજે બધી જગ્યાએથી લક્ષ્ય છોડીને બીજી બધી જગ્યાએ તારી રૂચિ રહી છે ત્યાંથી બધેથી એ રૂચિને ખસેડીને મોહ રહિત થઈને અનુભવ કર, એમ અહીંયા આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અહીંયા ભાવાર્થમાં કહ્યું છે કે શુદ્ધ નયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો ને એમ ઉપદેશ છે. કઈ રીતે કરવો એને માટેની આ બતાવી, ક્યાં દ્રષ્ટિ કરવી? તો કે શુદ્ધ નયનો વિષય એવો ભગવાન આત્મા, શુદ્ધ નયથી જેવું આત્માનું સ્વરૂપ છે એને વાંચી વિચારી સમજી અને પછી એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરો, એવા સ્વરૂપ તરફ લક્ષ્ય કરો. અત્યારે કોઈ પણ પદાર્થ તરફ દ્રષ્ટિ કરીએ છીએ તો ત્યાં જ્ઞાન અને દર્શનના ઉપયોગ ત્યાં એની સાથે જોડાય છે. એને પલટાવી અને આત્મા તરફ દ્રષ્ટિ કરવામાં આવે એટલે ત્યાં આત્મા તરફ એ જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવામાં આવે, જે શુદ્ધનયનો વિષય છે એના તરફ લઈ જવામાં આવે તો એવો અનુભવ થાય છે, એવો અનુભવ થાય છે. તો અહીંયા 11મા શ્લોકની અંદર 11મા પ્રશ્નમાં આ વાત કરવામાં આવી. આપણે જે 11મો શ્લોક કર્યો, ગુરુદેવે જે વાત કરી છે એમાંથી એક બે વાત આપણે અહીંયા અત્યારે લઈએ છીએ. પ્રવચન રત્નાકરમાંથી પણ પાના નંબર 250 ઉપર ત્રીજો પેરેગ્રાફ, મોટો પેરેગ્રાફ છે, એમાં એક વાત બહુ સ્પષ્ટ આપી છે. આપણે જે વાત કરી એ અહીંયા કહી છે. પ્રવચન રત્નાકર ભાગ પહેલો, પાના નંબર 250, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 261, એના ઉપર એમ કહે છે કે હવે કહે છે કે આ સમ્યક સ્વભાવનો જગત અનુભવ કરો કે જ્યાં આ બદ્ધ સ્પૃષ્ટ આદિ ભાવો સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. આ બદ્ધ સ્પષ્ટ આદિ પાંચે ભાવો સ્પષ્ટપણે ત્રિકાળ ધ્રુવ ધ્રુવ પૂર્ણ જ્ઞાયક ભાવની ઉપર ઉપર તરે છે તો પણ તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, અંદર પ્રવેશ પામતા નથી. કર્મના સંબંધરૂપ બંધ ભાવ, અનેરી અનેરી ગતિરૂપ ભાવ, જ્ઞાનની હીન અધિક દશા કે રાગ આદિ ભાવો, એ પર્યાય ભાવો જ્ઞાન ભાવની ઉપર ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતા નથી. જેમ પાણીના દળની ઉપર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર ઉપર જ રહે છે, અંદર પ્રવેશ પામતું નથી, તેલની ચિકાશ અંદર જતી નથી, તેવી રીતે અનાદિ અનંત સહજ વિજ્ઞાન ઘન સ્વભાવમાં દયા દાન પૂજા ભક્તિનો રાગ તો પ્રવેશ પામતો નથી, પણ એ રાગને જાણનારી જ્ઞાનની ક્ષયોપશમરૂપ અનિયત અવસ્થા પણ અંદરમાં પ્રવેશ પામતી નથી. દ્રવ્ય સ્વભાવ નિત્ય છે, એકરૂપ છે. આ ગુરુદેવે આ વાત જે કરી એ બહુ મહત્વની વાત કરી. કે આ રીતે આખું સ્વરૂપ છે, એમાં કોઈ વસ્તુ અંદર જતી નથી. ભાઈ આગળ પણ કહ્યું છે અહીંયા પાના નંબર 251 ઉપરથી ત્રીજો પેરેગ્રાફ, પ્રવચન રત્નાકર પાના નંબર 251, કોમ્પ્યુટરમાં પેજ નંબર 262 ઉપર ત્રીજો પેરેગ્રાફ. ભગવાન, તારી પાસે આખો આત્મા પડ્યો છે ને, પાસે ક્યાં, તું જ એ છે. ગુરુદેવ કહે છે કે ભગવાન, તારી પાસે આખો આત્મા પડ્યો છે ને, અને પછી કહે છે પાસે ક્યાં, તું જ એ છે. પર્યાય પાસે કહેવામાં આવે છે, પર્યાય એ તું નથી. પર્યાયની પાસે આત્મા પડ્યો છે, પણ પર્યાય એ તું નથી, તારી સમીપમાં પર્યાય છે. પર્યાય એટલો એ તું નથી, પર્યાય તું નથી, તું તો ભગવાન આત્મા, એનાથી જુદો જ છો. પર્યાય બુદ્ધિ, અંશ બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ એ તો અજ્ઞાન છે. પર્યાય બુદ્ધિ કે અંશ બુદ્ધિ કે વ્યવહાર બુદ્ધિ એ તો અજ્ઞાન છે. દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને જે દ્રવ્ય બુદ્ધિ છે એ સાચી બુદ્ધિ છે, એ જ્ઞાન છે. એની પછી નીચેનો પેગા, અતિન્દ્રિયના આનંદ સ્વરૂપ આત્માની રૂચિ થતાં ઇન્દ્રના ઇન્દ્રાસન પણ તળેલા કૂતરા અને બિલાડા જેવા અરૂચિકર લાગે છે. ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ એ બધું, ઇન્દ્રાસન ને ઇન્દ્રને જે કંઈ મળ્યું છે એ બધું પણ તને સાવ સડેલા કૂતરા અને સડેલા બિલાડા જેવું લાગે, અરૂચિકર લાગે. ત્યારે કે અતિન્દ્રિય આનંદ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની જો રૂચિ થાય તો પછી એમાં ક્યાંય રૂચિ નહીં થાય. ઇન્દ્રની સામગ્રી પણ, ઇન્દ્રના ભોગ પણ તને અરૂચિકર લાગશે. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રભુ, આત્માની અંદર આવો અતિન્દ્રિય આનંદ જ્ઞાન બધું ભર્યું પડ્યું છે. એ મહાપુરુષો કહે છે, એ મહાપુરુષોએ અનુભવ્યું છે ત્યારે કહે છે, અને આપણે તો માત્ર એમની પાસેથી એમનો વિશ્વાસ કરીને એ વાતને પ્રાપ્ત કરી છે. હવે એનો અનુભવ કરવાનો છે, એ અનુભવ કરવાનો છે. એના પછી આપણે જરા આ લઈએ પાના નંબર 252 ઉપર કળશ 11 ભાવાર્થ ઉપરનું પ્રવચન જે લખ્યું છે ત્રીજા પેરેગ્રાફમાં, એટલો પેરેગ્રાફ આપણે વાંચીએ અને પછી સ્વાધ્યાયને પૂરો કરીએ છીએ. અહીંયા એમ કહે છે કે અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધ નયના વિષયરૂપ ત્રિકાળી આત્મા પર્યાય રહિત શુદ્ધ આત્માનો અનુભવ કરો. અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધ નયના વિષયરૂપ ત્રિકાળી આત્મા પર્યાય રહિત શુદ્ધ આત્માનો અનુભવ કરો. આનંદ કંદમાં ઝૂલનારા વનવાસી નગ્ન દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. એમણે અનુભવ કર્યો છે એટલે આ ઉપદેશ કરે છે, અને એ જ ભગવાનનો ઉપદેશ છે. કેવળી ભગવાનનો એમ જ ઉપદેશ છે, ત્યાંથી જ આ વાત આવી છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે, ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઉઠે તો વનમાં તાળપત્ર ઉપર શાસ્ત્ર લખે છે, ત્યાં ને ત્યાં તાળપત્ર મૂકી અને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો એ લઈ લે છે. આખું સમયસર આ રીતે બન્યું છે. લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી કે મેં લખ્યું, એમ લખવાના સ્વામી થતા નથી એવા મુનિ મહામુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધ આત્માનો અનુભવ કરો. પ્રભુ, એમને તો બધું પ્રાપ્ત કરી લીધું હતું. એ કુંદકુંદાચાર્ય ભગવાનને કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનને એની કાંઈ જરૂર નથી. એમણે તો એવો અનુભવ પ્રાપ્ત કર્યો હતો, એ તો બે ચાર ભાવમાં મોક્ષે જનારા છે. એમણે આપણે માટે લખ્યું, અને આપણે માટે લખીને એમ નથી રાખ્યું કે એ હવે આ કોઈ લઈ જાય ને વાંચે ને મારી પ્રતિષ્ઠા થાય ને મેં લખ્યું, એવો કોઈ ભાવ નથી. લખીને ચાલ્યા ગયા છે પ્રભુ, અને એમાં આ વાત આવી છે એટલે હવે એનો પૂર્ણ વિશ્વાસ કરવો કે એક શુદ્ધ આત્માનો અનુભવ કરવો. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.